હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 12/11/89 સમયસાર ગાથા 49 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 252.
હોય છે આ બધું આગમની અંદર વાત છે. હો હા, વક્રને જળ આડોળ્યા, સરળતા, સરળતાના બે પ્રકાર, એક વ્યવહાર સરળતા અને એક નિશ્ચય સરળતા. નિશ્ચય સરળતા તો અનુભવ થાય એનું પર્યાયનું નામ સરળતા છે, એની પહેલા પણ સરળતા જોઈએ પ્રભુ. આ હું કહું છું એ સાચું, તું કે છે સાચું, ઠીક છે, પણ તને અનુભવ થયો હોય અને તું કહેતો હો તો અમે વિચારીએ, અમે હજી વિચારીએ, કારણ કે ખોટું બોલે તો વિચારીએ. એ તો કહે કે હું મને અનુભવ થઈ ગયો છે, હું કહું છું. બરે ભાઈ, પેલા મારો પ્રશ્ન, તને અનુભવ થયો છે? તો સજન હોય તો કે ના, મને અનુભવ નથી થયો. તો પછી વાત રહેવા દે, હવે તો એ વાત બંધ કર, તું અનુભવીને આગળ કર. અનુભવી શું કહે છે? અનુભવી પુરુષો એમ કહે, ભાવલિંગી સંત, કે આ 6 દ્રવ્યને હું જાણું છું એ તારું મિથ્યાત છે. 6 દ્રવ્ય મારા છે એ તો મિથ્યાત છે, દેહાદી મારા છે ને રાગ મારો છે એ તો પ્રગટપણે મિથ્યાત છે, પણ હું 6 દ્રવ્યને 9 તત્વના ભેદને જાણું છું. કુંડકુંડ આચાર્ય ભગવાન કહે છે કે કેના જેવો દોષ છે કે હું પરને મારી શકું છું, એના જેવો દોષી ભાવબંધ સમકક્ષી છે. આ સમયસારનો આધાર આપ્યો રમણભાઈ, એટલા માટે એમ. જો કે લાયક જીવતો આધાર માગે જ નહીં, એક લાયકાતની પ્રકાર છે. ગુરુદેવ પાસે આપણે સાંભળવા જઈએ કે આપણે કોઈ દિવસ આધાર મગાય નહીં, માગીએ નહીં, તો એના પર શ્રદ્ધા નથી. એની મેળે આધાર આપે એ જુદી વાત. આ બધું ઘણા મેલ ભીરા છે જગતના જીવોને અંદરમાં, કચરો. આ કચરો સાફ કરવાની આ ચાલે છે પ્રક્રિયા અત્યારે. કચરો ભલે હોય પણ સાફ કરવાની પ્રક્રિયા ચાલે છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે 6 દ્રવ્ય હું જ્ઞાતા ને 6 દ્રવ્ય મારું જ્ઞેય, તને ભ્રાંતિ થઈ ગઈ છે, અતિવસાન છે, જા. એ ગુરુદેવે ગાથા ચાલતી હતી ને એમાં ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી બેઠા હતા, સાંભળી વાત, વાંચન પૂરું થયું, તંચી ચાર બધા જમવા ગયા, સાંજે પછી ફરવા નીકળ્યા, તો ખીમચંદભાઈ મુરબી ખીમચંદભાઈ ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને હું 3 જણા ફરવા ગયા જીથરીના રસ્તે. રસ્તામાં ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ કહ્યું કે આ ભાઈ, આ 6 દ્રવ્યને જાણે આત્મા, એમાં આટલો બધો ગુનો શું? 6 દ્રવ્ય મારા તો ગુનો થઈ ગયો મિથ્યાત્વનો, પણ 6 દ્રવ્ય સર્વજ્ઞ ભગવાને કહ્યા પાછા, અન્ય મતમાં નથી. સર્વજ્ઞ ભગવાનને કહેલા 6 દ્રવ્યને હું જાણું છું. આહા, એ તારું મોટું અજ્ઞાન ને મિથ્યાત્વ ને અધ્યવસાન છે. આમ આ માલિકો શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધાનો દોષ ટેડા પછી, જ્ઞાતા બુદ્ધિ ટેડા પછી, જે જ્ઞાતા કહેવાય એને વ્યવહાર કહેવાય, નિશ્ચય વિના વ્યવહાર ન હોય. એ અપૂર્વ વાતો શાસ્ત્રમાં ફરી છે અંદરમાં, કોણે સંશોધન કરે અંદરમાં. હું કાંઈ જાણતો નથી, જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી હું પ્રભુ કાંઈ જાણતો નથી. હો આ, એવું જેને નમ્રતા હોય, નમ્રીભૂત થઈ ગયો હોય, એના એ ખેતર સાફ થયું હોય ને તો એમાં અનાજ ઉગે. ખેતરમાં પાણા ભર્યા હોય એમાં ઉગે, હું પ્રભુ કાંઈ જાણતો નથી. મને કૃપા કરીને આપ મારા સ્વરૂપની વાત કહો કે 6 દ્રવ્યને જાણતા. એ ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને કહ્યું કે આપણે હમણાં પાછા વળીએ છીએ, તો ગુરુદેવને સીધો પ્રશ્ન કરજો, કારણ કે મોટા પંડિત હોય એને ગુરુદેવ કહે તો બરાબર ને. પ્રશ્ન જ્યાં સ્તુતિ પૂરી થઈ ત્યાં ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ પ્રશ્ન કર્યો કે સાહેબ, આજ આવ્યું કે 6 દ્રવ્યને જાણું અધોષણ વિચાર તો એ શું આ કે જ્ઞાન જેનું છે એને જાણવાનું ભૂલી ગયો, આત્માથી વિમુખ થયેલું જે પરિણામ એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે જ્ઞેય, એ જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે એનું નામ અધ્યોષણ ને મિથ્યાત છે. જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાન તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે, અને એ પ્રસિદ્ધ કર્યા પછી જ્ઞાન ક્ષત્રિયને જાણે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. આત્માને જાણવાનું ભૂલી જાય ને ઉપરને જાણનારો છું તો અજ્ઞાન છે, વિમુખ થઈ ગયેલું જ્ઞાન જ્ઞેય ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી ને ઇન્દ્રિય જ્ઞાન પરને પણ જાણતું, અરે ઇન્દ્રિય જ્ઞાન આત્માને જાણતું નથી ત્યાં સુધી તો આમ કરે બરાબર છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું નથી કે આ પરને જાણતું નથી કે એમાં કઈ આધાર શાસ્ત્ર નો કે આ અલિંગ્રહણ ના 20 બોલમાં પહેલો બોલ છે કે આ ભગવાન આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એનો સ્વભાવ નથી. માટે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ એમાંથી થઈ જાય, પરને જાણતો નથી. પરનો જ્ઞાતા ક્યાં છે? ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાતા પણ ન હોય, શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાતા પણ ન હોય એમાં કરતા બુદ્ધિ હોય, સમિત બુદ્ધિ હોય. મણિભાઈ સૂક્ષ્મ વાત છે, સૂક્ષ્મ વાત છે. આ હિંમતનગરમાં બાબુભાઈના નિમિત્તે આ બધી યોજના થઈ છે. કે કોઈ અહીંથી હવે અમે તો ધારતા નતા કે આટલા માણસ કાયમ રહી, રમણભાઈ કાલ કહેતા હતા એ પેલા દિવસે હોય ને પછી તો બધું વિખાઈ જાય, 200-400 માણસ રહીએ. પ્રભુ આ તો સમય છે કમાવાનો, આ તો કમાણી કરવાનો વખત છે. કહે છે કે આત્મા હું પરને જાણું છું, તારી બુદ્ધિ મિથ્યા છે. જાણનારને જાણું છું એવો વિચાર તો કઈ અનુભવ પછી, પરને જાણતો નથી પણ જાણનારો જ જણાય જાય છે, માટે મારું નામ જ્ઞાતા છે. અરે એવા વિકલ્પાત્મક જ્ઞાનમાં તો નિર્ણય કર તો વિકલ્પ અનુભવ થશે. ઉપરને નથી જાણતો, જીભ નથી ઉપડતી, હાય હાય કેવડી ભગવાન લોકાલોકને જાણે અને હું મારા ક્ષોભ સમુસાર પરને જાણું. અરે લોકાલોકને નથી જાણતા, લોકાલોક સંબંધે એના જ્ઞાનને જાણે છે કે જે જ્ઞાન આત્માને જાણે છે, એવી ઊંડી વાત છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં. આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરી શ્રીમદજી એકાવતારી પુરુષે કે એ તો જ્ઞાયકને જાણે છે પોતાના પરમાત્માને. પ્રવર્તનસારમાં પણ છે આ વાત કે કેવળ જ્ઞાન એટલા માટે નથી કે પરને જાણે છે લોકાલોકને જાણે છે, માટે કેવળ જ્ઞાન નામ નથી, આ પ્રવર્તનસારમાં છે. એ તો પોતાના આત્માને જાણે છે માટે એને કેવળ જ્ઞાન કહેવામાં. નિશ્ચયના પક્ષ વિના વ્યવહારનો પક્ષ છૂટે નહીં, અને નિશ્ચયનો પક્ષ છૂટ્યા વિના પણ પાછો અનુભવ થાય નહીં. બે વાત કરી, નિશ્ચયના પક્ષે વ્યવહારનો પક્ષ છૂટે, પછી નિશ્ચયનો પક્ષ છૂટે તો અનુભવ થાય, એવી વાત છે. એ ત્રણેય જીતીને જ્ઞાયક નાયક શંકર નામનો દોષ આવતો હતો, તે સગળો દૂર થવાથી એકત્વમાં એકપણામાં આત્મા એક છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મૈખર, હું એક શરૂઆતમાં પણ એક જ્ઞાયક ભાવ, એક જ્ઞાયક ભાવ, એક એક વિશેષણ આપ્યા કરે છે. એ એક અનેકનો નિષેધવાચક શબ્દ છે, એક અનેકનો અનેક પણ નથી આત્મામાં. એક એક શબ્દની કિંમત હોય, એક અનેકનો નિષેધ કરે છે, શુદ્ધ અશુદ્ધનો નિષેધ કરે છે, અબધ બધનો નિષેધ કરે છે, પૂર્ણ અપૂર્ણનો નિષેધ કરે છે, અકર્તા કર્તાનો નિષેધ કરે છે, હું જ્ઞાતા છું એ જ્ઞેયનો નિષેધ કરે છે. જ્ઞેય જ્ઞાયક નામનો શંકર દોષ આવતો હતો, તે સગળો દૂર થવાથી એકત્વમાં આત્મા એક છે. એ એકનો બે થતો નથી તો એકના નવ તો ક્યાંથી થાય? એક નો બે ન થાય તો એ નવ તત્વ રૂપે ક્યાંથી થાય? નથી કહેતા કોઈને વાંધો પડે કે બહુ સમજાયા, પણ એક નો બે થતો નથી. એમ ભગવાન આત્મા એકત્વ છોડીને એનું બેપણું થાય એમ તડકાળમાં બનવાનું, તો નવ તત્વ રૂપે તો એ આત્મા ક્યાંથી થાય? નવ તત્વ પરિણામના ધર્મ છે, દ્રવ્યના સ્વભાવ નથી. નવ તત્વ પરિણામના ધર્મ છે, અપરિણામીનો ધર્મ નથી. અપરિણામી તો એકત્વ છે. એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, એકત્વ અને વિભક્ત પરિણામ માત્ર થી જુદો અને અનંત ગુણ થી એક પણ, એકત્વ એક પણ એ ભગવાન આત્માનું સ્વરૂપ છે. આમાં શબ્દાયો એકત્વ. એકત્વમાં ટંકુ ઉત્કીર્ણ ને જ્ઞાન સ્વભાવ વડે, મૂળમાં છે ને, જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને, ટોટલ મારે છે એનો. એકત્વમાં ટંકુ ઉત્કીર્ણ ને જ્ઞાન સ્વભાવ વડે, એટલે જ્ઞાન સ્વભાવના અવલંબન વડે, એમ વડે એટલે એનો અવલંબન વડે, સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા. અન્ય દ્રવ્ય એટલે શું? આ ભાવ ઇન્દ્રિય અન્ય દ્રવ્ય છે, ભાવ ઇન્દ્રિયના વિષયો અન્ય દ્રવ્ય છે, આ દ્રવ્ય ઇન્દ્રિય પણ અન્ય દ્રવ્ય છે. હાથો પાડે જ બધા, એમ હાથો પાડે ને, પોતાના ઘરની વાત છે ને. પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. વાતો કરતો નથી, વાતો નહીં, વિચાર નહીં, માનસિક જ્ઞાન નહીં, અંતર સન્મુખ થઈને અનુભવે છે. આત્માને અનુસરીને પરણમે, અનુભવ એટલે અનુસરીને ભવું, ભવું પરણમું, એને અનુભવ કહેવામાં, એ અનુભવમાં ત્રણ અંશ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આત્માને અનુભવે છે, રાગાનુભૂતિ ગઈ, જ્ઞાનાનુભૂતિ પ્રગટ થઈ. રાગાનુભૂતિ હતી અજ્ઞાન દશામાં, એ ગઈ અને જ્ઞાનાનુભૂતિ પ્રગટ થઈ. અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જીતેન્દ્રિય જીન છે, આ જીન થઈ ગયો જીન. એક દેશ એ જીન થઈ ગયો, લઘુ નંદન ચોથા ગુણ સ્થાને. જીતેન્દ્રિય જીન, જીત મોહ ને ક્ષીણ મોહ નહીં. એટલે ચારિત્ર નો મોહ હજી જીતાડો નથી, પણ દર્શન મોહ જીતાઈ ગયો. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા ઇન્દ્રિય જ્ઞાન પરની સાથે એકત્વ કરતું હતું, એ ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા એકત્વ બુદ્ધિ તૂટતા મિથ્યા તો ગયું, મોહ ગયો, દર્શન મોહ, ભાવ દર્શન મોહ ગયો, અને નિમિત્ત રૂપ દર્શન મોહ ઉપશમ ક્ષય, ઉપશમ ને ક્ષય થઈ ગયો. એવા પોતાના આત્માને અનુભવે છે, તે અનુભવે છે, તે વાંચે છે, તે એમ નથી લીખું, સાંભળે છે એમ લીખું છે. પ્રતિભાઈ ના પાડે છે કે લીખું નથી આમાં, સાંભળે છે એ નહીં, વાંચે છે તે નહીં, અનુભવે છે. સાક્ષાત ઉપયોગને આત્માની અભિમુખ થઈ જે જ્ઞાન જેનું છે એમાં તન્મય થઈને જાણે, અભેદને અભેદ થઈને જાણે, અભેદ સામાન્ય ભેદ એને અભેદ થઈને ક્ષણિક ભેદ એકાગ્ર થયો, જે જ્ઞાન આત્મામાં ભર્યું ઢેલું લીન થયું, ત્યાં એ દ્રષ્ટિ અપેક્ષા એ અભેદ હતો, હવે જ્ઞાન અપેક્ષા એ જ્ઞાન થી કથન થી અભેદ થયો. રાગ થી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાન થી ભિન્ન, આત્મ જ્ઞાન થી અભિન્ન, તે નિશ્ચય થી જીતેન્દ્રિય જીન છે. આ ઇન્દ્રિયોને જીતવાનો માર્ગ આત્માને જાણતા ઇન્દ્રિય જ્ઞાન થી ભેદ જ્ઞાન થઈ જાય છે અને મોહ ટળી જાય છે. એક મોહ ક્ષય થાય છે ને બીજો મોહ હજી રહે છે, એને ક્ષય થતા થોડો ટાઈમ લાગે છે. ચોથા કાળમાં તો કોઈને બે ઘડીમાં પણ એ સ્થિતિ ભજી શ્રેણી આવીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, પણ અત્યારે સીધું શ્રેણી કેવળ જ્ઞાન નથી, તો અત્યારે આ શ્રદ્ધાનો દોષ નીકળી જાય છે, ચારિત્રનો દોષ થોડો રહી જાય છે, એ દોષ અલ્પકાળમાં એને ઢળી જશે, એ જ્યાં ચોથો કાળ હશે પછી અહીંયા જન્મશે, ભલે અહીંથી સ્વર્ગમાં જાય એક અવતારી હોય તો, પછી મનુષ્ય થઈને એ આત્માના ધ્યાનમાં મગ્ન થઈ અને ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણી જેને જેવી યોગ્યતા એ પ્રકારે આવીને અલ્પકાળમાં મુક્તિ પામે છે. કંસ કંસ વાંચીએ જુઓ, જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યમાં નથી, અન્ય અચેતન સ્વભાવમાં નથી. આ ઇન્દ્રિય જ્ઞાન અચેતન છે, એમાં જ્ઞાન સ્વભાવ નાયક નથી. શું બરાબર? રાગ અચેતન, ઇન્દ્રિય જ્ઞાન અચેતન હોય, અચેતન છે. કેમ અચેતન છે એનો કઈ ન્યાય આપશો? એ જ્ઞાનમાં આત્મા નથી જણાતો, જેમ રાગમાં આત્મા નથી જણાતો એમ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો નથી. માટે અમે જડ અને અચેતન કહીએ છીએ. વ્યવહાર નહીં ભલે એને ચેતના કહે, પણ નિશ્ચય નહીં કહે છે, જડ છે. વ્યવહાર નહીં તો કયા કરશે, ખોટું બોલા કરશે, અને ખોટા બોલાને માં ઘણા આવી જાય ને છેતરાઈ પણ જાય. એ મુંબઈમાં બનાવ બન્યો, એક મોટો કરોડપતિ શેઠિયો ગુજરી ગયો ને બાઈ રાંડી, છોકરાઓ નહીં, એકલા બેન હતા, પડખે ચડી ગયા. મુંબઈમાં તો પડખે ચડનારા ઘણા એવા એવા પ્લાનિંગ લઈને આવ્યા, પ્લાનિંગ કાગળ ઉપર, હો કાગળ નો વાઘ આમ કરીએ ને આ ફરીથી આ મશીન બગાવીએ ને આ એક વર્ષમાં તો 1 કરોડ ના 2 કરોડ. એને ખબર હતી કે 1 કરોડ લૂંટવા છે, આપણે આપણે 1 કરોડ ને લૂંટી લેવા છે. એટલે 1 કરોડ રોકશું તો 2 કરોડ, 1 કરોડ તો મારી પાસે સગવડ નથી, 80 લાખ ની સગવડ છે, તો 20 લાખ તો આપણે બેંક માંથી લેશું. 80 લાખ આપો, ફોરિન માંથી કાગળ લખો ને એની કોપી આપે, હરામ તાર બાર બધું ખોટું. વાથી રવાના થયા એવો તારે આવે કે સ્ટીમર માં માલ રવાના થઈ ગયો છે. આ એમ જ્યાં થોડો ટાઈમ થયો તો 80 લાખ રૂપિયા ગયા. એમ જૂઠા બોલનારા છેતરનારા, જૂઠું બોલીને છેતરનારા, જેમ સંસારમાં હોય છે એમ મો રાજાનો એક સરદાર, જૂઠા બોલો વ્યવહાર નહીં. એ સરદાર ને કામ હોય કોઈ જૂઠું ભેલા કરે, બીજાના ભાવને બીજાનો કહે. કનુભાઈ આ મારા ઘરની વાત નથી, ઓ કળશ ટીકાકારે કહ્યું છે, વ્યવહાર નહીં જૂઠો, વ્યવહાર નહીં જૂઠો. આમ છે ને, વિદ્વાનની ભાષા અસત્યાર છે. અસત્યાર કહો કે જૂઠું કહો, વાક્ય તો એક જ ને, પણ અસત્યાર કહે ત્યાં સુધી તો બહુ વાંધો ના આવે, પણ ત્યાં જૂઠું, વ્યવહાર જૂઠો, વ્યવહાર જૂઠો. ભાઈ અસત્યાર કહો કે જૂઠું કયો, ભાવ્યાત એક જ છે. આ એમાં આખું જગત છેતરાઈ ગયું. મો રાજાએ સરદાર મોકલો, જો બધા નિશ્ચય ઉપર ચડી જશે તો મારી વસ્તી ઘટી જશે. બોલો સરદાર કે ઘટવા નહીં દઉં, સરદાર કે ઘટવા નહીં દઉં, હું સરદાર છું. એમાં એક વખત મુંબઈમાં, હું મુંબઈ રહેતો, એમાં એક ભાઈ સોનગઢ જતા થયા, સોનગઢ જતા આવતા થયા, ખૂબ રુચિ વધી સંડી ગયા, અને અધ્યયનમાં ચડે આમ અવારનવાર એ પ્રકારનું દાન વગેરે વગેરે. તો એમાં લક્ષ્મીનો મીંડો ઢગલો આવવા, એ તો શુભ ભાવથી તો પુન બંધાય, ને પુન બંધાય તો આ કાળમાં પણ ઉદયમાં અંતરમૃતમાં ઉદયમાં આવે, ને લાંબા કાળે પણ ઉદયમાં અબાધા કાળ પાકે ત્યારે ઉદયમાં આવે, ઉદયમાં આવે ત્યારે સંયોગનો ઢગલો થાય. ત્યારે મેં એક ફોન કર્યો એક ભાઈને કે ચેતજો, મને કે શું આ છે, મેં તો જબરજસ્ત ચેતવણી તમને આપું છું, નકર મરી જશો, પણ કયો તો ખરા શું છે. મેં કહ્યું મો રાજાએ તમારે ત્યાં સૈન્ય મોકલ્યું છે, મો રાજાએ લક્ષ્મીનું, કેમ કે મો રાજા સમજે છે કે લોકો આ પૈસામાં લોભાઈ જશે, અને સોનગઢ જાતો બંધ, એને તો એ મો રાજા નહીં કામ હતું, એની વસ્તી ઘટે તો એને તોસાય નહીં. યા તો બુકિંગ ઓફિસ હતી મોક્ષ જવાની, ટિકિટ મળતી હતી, જે જાય ને જો પામે તો મોક્ષ, એમાં ગભરાણો, ગુરુદેવ થી ગભરાણો મો રાજા. હવે આને કેવી રીતે પાડો કે લક્ષ્મી મોકલી નથી એમાં કોક બચે બાકી તો નિર્ધન હતો ત્યાં સુધી તો ભગવાન યાદ આવે અને જ્યાં ધન થયું બધું ભૂલી જાય, મંદિરે જવાનું ભૂલી જાય, પછી તો નાટક ને સિનેમા ને આ વિષય કસાયમાં ચડી જાય ને ભાવ હારી જાય. માટે મોહ રાજા થી ચેતવા જેવું છે. એ આત્માનો જ્યાં ટંકાર થયો, એક ટંકાર માત્ર માં તો મોહ ના નાંગળ ઢીલા થઈને ચાલ્યો જાય, સલામ ભરીને ચાલ્યો જાય. હવે બીજે ઘરે જામ, હવે આવીશ મોહ ફરી થાય. અહીંયા મોહ જાય ત્યારે સલામ ભરતો જાય. આપણે કેવું ભાઈ, હવે તું બીજું ઘર ગોતી લે નહીં. અહીંયા કે છે કે જ્ઞાન સ્વભાવ અન્ય ત્યાં ચેતન દ્રવ્યમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો છે. કેવો છે જ્ઞાન સ્વભાવ આત્મા? આ વિશ્વની ઉપર તરતો, સમસ્ત પદાર્થોની ઉપર તરતો, ઉપર તરતો એટલે તેમને જાણવા છતાં પણ તે રૂપે નહીં થતો. ભિન્ન તરતો એટલે ભિન્ન, કેમ લાકડું પાણી ઉપર તરે પણ પાણીમાં જાય ને તરતું દેખાય, એમ આ બધા સંયોગો ભગવાન આત્માની બહાર છે. એ આત્મામાં પ્રવેશ થતા નથી. તે ઉપર તરતો તેમને જાણતા છતાં તે રૂપે પ્રત્યક્ષ ઉદ્યોત્પન્નાથી સદાય પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી પ્રગટપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર અવિનાશી સ્વતઃ સિદ્ધ પરત સિદ્ધ નહીં. દેહ છે તો આત્મા છે નહીં, કર્મ બંધાય તો આત્મા છે કે નહીં, રાગ થાય તો આત્મા છે કે નહીં, ઇન્દ્રિય જ્ઞાન છે તો આત્મા છે કે નહીં, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો આત્મા છે કે નહીં. આત્મા તો સ્વતઃ સિદ્ધ છે, પરની અપેક્ષા વિના નિરપેક્ષ સ્વયં સિદ્ધ અને સ્વયં બુદ્ધ આત્મા છે. સ્વયં સિદ્ધ અને પરાધીન સ્વપ્ને સુખ નહી. ગુસાઈ તુલસીદાસે કહ્યું, આ વીરના સંતાન પરાધીન માં ન હોય સ્વાધીન હો. ક્યાંય ગમે ત્યાં ઝૂકે નહીં, દબાઈ ની ક્યાંય ઝૂકે નહી. મબમ સમજી લેવું બધાએ. તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો, પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી સદા ત્રણેકાળ અંતરંગમાં અંદરમાં હો, અંદરમાં પ્રકાશમાન રાગ આંધળો અને ઇન્દ્રિય જ્ઞાન પણ આંધળું છે. આત્માને દેખતું નથી માટે તેને આંધળું કહેવાય. શાસ્ત્ર જ્ઞાન આંધળું છે. કારણ આપો, કારણ આપો, કારણ આપીએ છીએ. શાંતિથી સાંભળો કે એને કેમ ઇન્દ્રિય જ્ઞાનને આંધળું કહ્યું, કે આત્માને જાણતું નથી. જે આત્માને ન જાણે તે તો આંધળું જોઈને, જેમ રાગ આત્માને ન જાણે, દેહ આત્માને ન જાણે, તો આ ઇન્દ્રિય જ્ઞાન પણ આંધળું છે. આ એને શાસ્ત્રીય ભાષાએ કહી તો જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ અને સામાન્યનો તિરોભાવ કરીને પ્રગટ થાય છે, માટે આંધળું છે. સદાય એક એક શબ્દની કિંમત, સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર સ્વતઃ સિદ્ધ નિરપેક્ષ પોતાથી સિદ્ધ છે આત્મા. જ્ઞાયક સત અહેતુક, જ્ઞાન ગુણ સત અહેતુક, અને જ્ઞપ્તિ જ્ઞાનની પર્યાય પણ સત અહેતુક, માટે નિરપેક્ષ છે. શાસ્ત્રથી જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન ન થાય, અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, પણ જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જ્ઞેય થઈ જાય. થોડોક અભ્યાસ હોય તો મજા આવે. કહેતા હતા સવારે ભાઈ અમૃતભાઈ કે અભ્યાસીઓને તો બહુ મજા આવે છે, કે આહા થોડોક અભ્યાસ હોય ને તો મજા આવે, અભ્યાસ ન હોય તો અભ્યાસ ચાલુ કરવો, આજથી કરવો, એમાં શું વાંધો. જાગ્યા ત્યાંથી સવાર જબ જાગે તબ સવેરા, હા ભલે કાળ ગયો અનંતો કઈ નહીં, ભૂતકાળ ધોઈ જાઓ. હા ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચતા નથી, ગયો કાળ ગયો, આજથી જાગો ને, એમાં શું વાંધો છે? સદા યંત્રમાં પ્રકાશમાન અવિયશ્વર સ્વતઃ સિદ્ધ, આ ભગવાન આત્મા સ્વતઃ સિદ્ધ છે, પરતઃ સિદ્ધ નથી. એક નાયક પણ સતઃ હેતુ અને એની જ્ઞાન ની પર્યાય એને જાણવાની પ્રગટ થાય, એ પણ સત અહેતુક છે. એને આગમ ની અપેક્ષા નથી, દેશના લબ્ધિ ની અપેક્ષા. હાય હાય, બધું જશે અમારું કે તમારું જશે, તો તમે ભગવાન થશો. એ તમે ગુરુદેવ કહે છે, અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું ક્યાં ઠેકડા મારવા માંડો? અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? કેમ કે તું તો એવો છો નહીં, તું કર્મના બંધવાળો છો. કર્મના બંધવાળો હોય ને એમ નિષેધ કરતા હોય તો બરાબર, તું તો કર્મના બંધથી રહી જ છો, તું રાગવાળો નથી, માટે અમે નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું શેનો ઠેકડા મારવા માંડો? આદર આવ્યો. હા હા, આ ગુરુદેવના શબ્દો. તું શેના ઠેકડા મારે છે? અમે તારો નિષેધ ક્યાં કરીએ છીએ? વ્યવહારનો નિષેધ કરીએ છીએ, અને વ્યવહાર નહીં કહે છે એવું તો તારું સ્વરૂપ નથી, તો એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું ક્યાં ઠેકડા મારો મીડો? હે વ્યવહારનો લોભ કરે સોનગઢના સંત, હે વ્યવહારનો લોભ કરે, અરે વ્યવહારનો લોભ કરે, પ્રલય કરે, ત્યારે એક નિશ્ચય પ્રગટ થાય છે, આવું આગમનું વચન છે, પરમાગમનું વચન છે, સંતોનું વચન છે. હવે વ્યવહારની નો પક્ષ એ નહીં, આવી વાત આવે પક્ષ નરીએ, વ્યવહાર રહી જાય થોડો ટાઈમ, એ જુદી વાત છે. વ્યવહાર અનુભવ પછી થોડો વ્યવહાર રહી જાય છે, એ પણ જવા માટે આવે છે, રહેવા માટે વ્યવહાર આવતો નથી. આ તો ગુરુદેવ નો ઉપકાર છે, આ બધી ગુરુદેવ ની કહેલી વાત આ છે, એની વાત આપણે હવે રિપીટ કરીને વાગોળીએ છીએ. કહી ગયા છે ને, એનું વિસ્મરણ થયું હોય તો આવા પ્રસંગે પાછું સ્મરણ થઈ જાય. પ્રસંગ ઉભો કર્યો છે, આત્માનું સ્મરણ કરવાનું આ છે શિબિર. આ શિબિર શેની છે? આત્માને ભૂલી ગયો તો એ ફરીથી આત્માનું સ્મરણ આવા પ્રસંગે થાય. સ્વતઃ સિદ્ધ અને પરમાર્થ સત, પરમાર્થ સત, પરમાર્થે સત છે આત્મા, નિશ્ચય સત અહેતુ છે, એવો ભગવાન નાન સ્વભાવ છે. આ બધાના આત્માની વાત ચાલે છે, ઓ આ સિદ્ધ ભગવાન ના આત્માની વાત નહીં, બધા આત્મા એવા છે. જો નિગોદ મે સોહી મુજ મે સોહી મોક્ષ મંજર, ભેદ કછુ નહીં, નિશ્ચય છે ભેદ કછુ નહીં. આ એવું સ્વરૂપ આત્માનું છે. આ રીતે નિશ્ચય સ્તુતિ તો આ થઈ, હવે એનો કૌંસ વાંચી લઈએ, પછી 49મી ગાથા શરૂ કરવી છે આના અનુસંધાનમાં. 49 ગાથા પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની છે. જ્ઞેય તો આ જ્ઞેયના ત્રણ ભેદ ચોખ્ખો પાર છે કે નહીં? જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય અને ભાવ ઇન્દ્રિય. ના ના ના, ભાવ ઇન્દ્રિય તો જ્ઞાનમાં રાખો ને, આમાં લેખું નથી, આમાં લેખું હોય એ જ વંચાય, બીજું કઈ તું કે અને તું કેમ અમે કહીએ એવું આ સ્વરૂપ નથી. આ વિતરાગની ગાદી છે, કોઈથી દબાવવાનું આમાં ન હોય. જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય તો જ્ઞાન કે ના જ્ઞેય છે. એ જ્ઞેયના ત્રણ ભેદ છે, જ્ઞેય તો, જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિય પર જ્ઞેય, ભાવ ઇન્દ્રિય આત્મારામ થઈ જાય. રામ ને ભજે તો આત્મારામ થાય. જ્ઞાયક પોતે આત્મા, એ બંને નું અનુભવન વિષયોની આશક્તાથી એક જેવું લાગતું હતું. આ વિષયને જીતતા મોહ જીતાય છે, વિષયને જીતતા કશાય જીતાય જાય છે. વિષયને જીતે નહીં ને કશાયને જીતવા જાય તો કશાયની મંદતા થાય, પણ કશાય જીતાય કસાય એટલે મિથ્યાત્વ, કસાયનો બાપ મિથ્યાત્વ છે, કસાયનો બાપ છે, શિરોમણી છે મિથ્યાત્વ. એમ કે છે કે ભેદ વિષયોની આસક્તાથી, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોને જાણવાની અભિલાષા, ગ્રધીપણું, જેમ ખાવાનું ગ્રધીપણું છે ને, ખાવાનું હોય ને ખાધોડકો, એને ગ્રધીપણું બહુ હોય. એમ આ પરને જાણવું એ ગ્રધીપણું છે, લુપ્ત થઈ ગયો છે, લોલુપી પરને જાણવાનો થઈ ગયો છે. જાણનારને ભૂલી ગયો અને પરને જાણવા રોકાણો, એનું અજ્ઞાન છે. વિષયોની આસક્તાથી આસક્તિ છે ને, એક જેવું થતું હતું, જાણે જ્ઞેયો અને જ્ઞાન જાણે એક હોય એમ એને મિથ્યાત્વ ભાવમાં ભ્રાંતિમાં એક જેવું વાતો હતો તો જુદું જુદું વાતો તો એક. એને ભેદ જ્ઞાનથી, આ હા, જો ભેદ જ્ઞાનથી જુદા પડવા, જુદા પાડનારું એક જ્ઞાન, જ્ઞેય જુદો, જ્ઞાયક જુદો, જ્ઞાયક અને જ્ઞેય એને જુદા પાડનારું જ્ઞાન ત્રીજું, એ જુદું ઊભું થાય છે. જ્ઞાયકે છે અને જ્ઞેય પણ છે, એની એકત્વ બુદ્ધિ હતી, હવે એને જુદા પડનારું એક જ્ઞાન નવું પ્રગટ થાય છે. હું તો જ્ઞાયક છું, આ જ્ઞેય મારું સ્વરૂપ નહીં, ત્યાં ઉપયોગ પર સન્મુખ થી ઘટી, જ્ઞેય થી વ્યાવર્ત થઈ અને આત્મ સન્મુખ જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. જ્ઞાયક થી જ્ઞેય બિન ને જ્ઞેય થી જ્ઞાયક બિન ને, લખ્યું છે એક વાર, હું બોલું છું બે વાર, બિન બિન પણ જાણ્યું. જ્ઞાયક થી જ્ઞેય બિન ને જ્ઞેય થી જ્ઞાયક બિન, માટે બિન બિન. ડબલ એન્જિન લગાડે ત્યારે ગાડી ઉપર ચડે, એમાં પુનામાં નથી જતી ગાડી, આ માણિકભાઈ ખબર છે, દેવલાલી જાય છે ને, એક ઇન્જિન પાછળ લગાડે, એક ઇન્જિન આગળ, એક ઇન્જિન આગળ લગાડી ખેંચે અને પાછળનું ઇન્જિન ધક્કો મારે, સમજી ગયા, એટલે પાછું ઓનું હટે નહીં અને ઓને આગળ જવામાં બળ મળે, ધક્કો મારે એટલે એને બળ મળે. એમ એમ આ જ્ઞાયક થી જ્ઞેય ભિન ને જ્ઞેય થી જ્ઞાયક ભિન, ભિન ભિન પણ થઈ ગયું. આ હા, ત્યાં અનુભવ થઈ જાય, ભિન ભિન પણ જાણ્યું ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ એકત્વ બુદ્ધિ ખીચડો એ દૂર થયો, એમ અહીં જાણવું. લ્યો, સાત આઠ મિનિટ છે, હવે 49 ગાથા કાઢો. 49 થાક ઉતારવાની ગાથા છે ને, પોણા નું થી પોણા દસ રાખ્યું જ ને, પોણા દસ નો ટાઈમ છે ને, તો વાંધો નથી ને, શરૂ તો કરી દઈ, પછી બપોરે પાછું પોણો કલાક તો છે, પ્રતિપાદન થતું હોય ત્યારે કઈ શરીરનું ભાન રહેતું નથી. આમ જ છે વસ્તુનો સ્વભાવ, કોઈ માનો કે કોઈ ન માનો, માને એની બલિયારી છે. અનુભવની મસ્તી તો કોઈ અલૌકિક છે ને, આ સંતોની અનુભવની વાણીમાંથી આ લખાણું છે ને બધું. 49મી ગાથા, અરસમ રૂપમ ગંધમ અવક્તમ ચેદનાગુણ મસદહિ જાણ અલિંગણમ જીવ નિથિ સંઠાણમ. બોલો ગુજરાતી.
જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ
બોલો. આજ તો રવિવાર છે એટલે માણસ પણ ઘણું આવ્યું, રવિવાર છે ને, રજાનો દિવસ, ને કાલે કે છે રજા છે. 49મી ગાથા, આ ગાથા છે ને એ સમયસારમાં જે આમ આપણે છે એમ નિયમસારમાં છે, પ્રવચનસારમાં છે, ધવલમાં છે, અષ્ટપાહુળમાં છે. આ ગાથા બહુ જૂની, ઉત્તરોત્તર ભગવાન મહાવીરની સંધિ, દેવધ્વનિની સંધિવાળી ગાથા છે, બહુ ઊંચા પ્રકારની ગાથા છે. ઘણા શાસ્ત્રોમાં આ ગાથા છે, અપૂર્વ ગાથા છે. એમાં ઉપર મથાળું છે, શિષ્યનો એક પ્રશ્ન છે. પ્રશ્ન, હવે શિષ્ય પૂછે છે કે અધ્યુષણ આદિ ભાવો છે, રાગ દ્વેષ મોહ આદિના ભાવો છે, દયા દાન કરુણા કોમળતાના ભાવો છે, આ પૂજાના જાત્રાના ઉપવાસના સામાયિકના જે વિકલ્પો રાગ છે એ બધા છે, તે જીવ નથી. આપે એમ કહ્યું કે પૂતગલ છે ને પૂતગલના પરિણામ છે, જીવ નથી પણ અજીવ છે, પૂતગલ છે પૂતગલના પરિણામ છે એમ આપ કહેતા હો છો. આ 49 ગાથા પૂર્વેની વાત કરે છે, 39 ગાથાથી શિષ્ય સાંભળતો આવે છે અને 48 ગાથા સુધી તો સાંભળ્યું. પછી પ્રશ્ન કરે છે, પ્રભુ આપ એને કોઈને જીવ કહેતા નથી, પાપના પરિણામને જીવ ન કહ્યો તો કઈ નહીં, પણ ગુણના પરિણામને તો જીવ કહ્યો કે કોઈ જીવ નથી, ગુણ સ્થાન માર્ગના સ્થાન કોઈ જીવ નથી, તો છે તે જીવ નથી, તે જીવ નથી એમ મેં જાણ્યું. આપ એમ કહેવા માંગો છો કે તે જીવ નથી, તો મારો પ્રશ્ન છે, તો એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે? જો એ જીવ નથી ને અજીવ છે, અજીવના અધિકારમાં એ બધા અજીવમાં નાખી દીધું છે, અજીવના ભેદો છે, જીવનો ભેદ ન હોય, ગુણ સ્થાન જીવનો ભેદ નથી, માર્ગના સ્થાન જીવનો ભેદ નથી, સ્વયં લબ્ધિના સ્થાન એ જીવનો ભેદ નથી, નિશ્ચય મોક્ષ માર્ગ સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામે જીવનો ભેદ નથી, હાય હાય એ બધા જીવના ભેદો નથી ને જીવ નથી ને અજીવ છે એમ આપે કહ્યું. એક મોક શ્રીમદ રાજચંદ્રજી થયા એને એક ચક્કર બનાવ્યું, ચક્કર એમાં પેલો જીવ અને પછી અજીવ અને અજીવનો વિસ્તાર, અજીવ પછી આશ્રવ બંધ સંવર્ણિજરાને મોક્ષ પુન પાપ સહિત એનો આમ જીવ પછી અજીવ પછી જીવ પછી આશ્રવ બંધ ના લખ્યું, જીવ પછી અજીવ લીધું અને અજીવના ભેદો, આ બધા અજીવના ભેદો છે, જીવના ભેદ નથી, નવ તત્વો એના ભેદ છે, હાય નવું તત્વો અજીવના ભેદ, હા પ્રભુ અજીવના ભેદ છે, જીવનો ભેદ નો અજીવ અભેદ છે, અભેદમાં ભેદ દેખાતો એમ 39 થી જે આ 67 ગાથા સુધી અજીવ અધિકાર આવે છે એમાં આચાર્ય ભગવાન કહે છે બધું અજીવ છે એ જીવ નથી. એમાંથી પ્રશ્ન શિષ્યનો થયો કે આ બધા પરિણામ છે એને તો અમે જીવ માની બેઠા છીએ અને એનો તો આત્મા જ કરે છે, આત્મા એને ભોગવે છે, રાગને કોણ કરે? રાગને તો આત્મા જ કરે ને અને એનું પણ દુઃખ આત્મા જ ભોગવે ને, તો તમે કહો છો કે રાગ આદિ પરિણામ એ અજીવ તત્વ છે, જીવ તત્વ નથી, એ પૂતગલના પરિણામ છે, જીવ તો નથી પણ જીવના પરિણામ પણ. આહા, આટલી બધી કડક વાત આપે કહી તો કૃપા કરીને મને એક પ્રશ્ન ઉભો થાય છે, તો એ કોઈ જીવ નથી તો એનાથી જુદો જીવ કોણ છે? કૃપા કરીને મને સમજાવો, મારે જીવનું સ્વરૂપ, અત્યાર સુધી તો હું અજીવને જીવ માનતો હતો અને હું જીવ માનતો તો એમાં આપના વ્યાખ્યાનો આવ્યા કે જીવ નથી, અજીવ છે, અજીવ છે, અજીવ છે, અજીવ છે, ત્યારે મને એમ થયું ઓહો હું તો એને જીવ માની બેઠો હતો, દયા દાન કરુણા કોમળતાના પરિણામ વ્રત અવ્રતના બધા ભાવો, અહિંસા આદિ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એવા જે વ્યવહાર એને તો હું જીવ માનતો હતો અને આપ તો એને પૂતગલના પરિણામ અજીવ તત્વના ખાતામાં નાખ્યા, તો હવે મારે જીવનું સ્વરૂપ શું એ તો કયો કૃપા કરીને, એ જીવ નથી તો ઠીક તો એનાથી જુદો જીવ મને બતાવો, તો તે એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે, એનું લક્ષણ શું છે? બે પ્રશ્ન પૂછ્યા, ભૂખો આવે તો બધું પૂછીએ ને, ભગવાન આત્માનું સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? કેમ કે તમે મને આત્માનું સ્વરૂપ કહેશો તો હું લક્ષણ વિના નહીં જાણી શકું, લક્ષણ દ્વારા લક્ષ જાણી શકાય છે. તું જ્ઞાયક છો, તું જ્ઞાયક છો એમાં હું નહીં સમજું, પ્રભુ એ જ્ઞાયક નું લક્ષણ શું? કે જેનામાં જ્ઞાન થાય એ લક્ષણ આત્માનું છે, જેનામાં રાગ થાય એ આત્માનું લક્ષણ નથી. રાગ થાય આત્માનું લક્ષણ નથી, આત્મામાં રાગ થાય છે. અરે લક્ષણ જ નથી આત્માનું, ક્યાંથી થાય આત્મામાં? એ તો અનાત્મામાં થાય રાગ. તો આત્મામાં તો જ્ઞાન દર્શન થાય છે, શક્તિની વ્યક્તિ તો જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ છે. રાગ આત્માના પરિણામ ક્યાંથી લેવો? એ તો અજ્ઞાનીના ઘરમાંથી આવેલી વાત છે. જ્ઞાની તો કહે છે કે જ્ઞાન થાય છે આત્મામાં. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન કરોતિ કેમ પર ભાવશ્ય કરતા આત્મા મોહયમ. આત્મા રાગ ને કરે છે ને દુઃખ ને ભોગવે છે એ પર્યાય દ્રષ્ટિ નું કથન છે. અજ્ઞાન દઢ થશે, મિથ્યા તો દઢ થઈ જશે, ગળશે તો નહીં ને ટળશે પણ નહીં, ઉલટું મિથ્યા તો દઢ થશે. બહુ કબજિયાત થઈ ગયું હોય ને ત્યારે નેપાળાનો રેચ આપે, રેચ પેટ સાફ થઈ જાય. સમજી ગયા? અનાદિનું અગ્રહિત મિથ્યાત સંસ્કાર નિરોધના છે. આ આત્મા રાગને કરે છે એ નવું લાકડું નથી, એ જૂનું લાકડું છે. વસંતભાઈ, જૂનું લાકડું એટલે નિરોધનું સંસ્કાર છે. એ સંસ્કારને નિર્મૂળ કરવા માટે પંડિતવીર્ય જોઈએ. નપુંસકનું કામ નથી, વીર્યવાનનું કામ છે. એ ભગવાન આત્માનું સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? આત્મા તો લક્ષ છે, પણ એનું કોઈ લક્ષણ હું સાકર છે તે તો લક્ષ કહેવાય, પણ સાકર એને ઓળખવા માટે કોઈ સાકરનું અસાધારણ લક્ષણ મને બતાવો કે ગળી તે સાકર, ધોળી તે સાકર નહીં. એમાં તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય. અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષ વિનાનું કોઈ લક્ષણ બતાવો. કે ઉપયોગ લક્ષણમ, ઉપયોગ તે જીવનું લક્ષણ છે. ઉપયોગ તે જીવનું લક્ષણ છે, પણ એ પોતે લક્ષ નથી. ફરીને ઉપયોગ એક સમયની પર્યાય છે, લક્ષણ છે, લક્ષને પ્રસિદ્ધ કરે, પણ પોતે લક્ષ ન બની જાય. પર્યાય પોતે જીવ ન બને. કેમ કે એક સમયની પર્યાય જે ઉપયોગ છે એ તો નાશવાન છે અને ભગવાન આત્મા તો અવિનાશી છે. બીજું, એક સમયના ઉપયોગ લક્ષણમાં અનંત ગુણનો અભાવ છે, અનંત ગુણનો અભાવ છે. અને ભગવાન આત્મામાં તો અનંત ગુણનો, લક્ષમાં અનંત ગુણનો સદભાવ છે અને લક્ષમાં અનંત ગુણનો અભાવ છે. એ ગુણનું એક વિશેષ છે, પણ પોતે ગુણ નથી. આ બધું સમજવા જેવું છે. બે પ્રશ્ન કર્યા, ભગવાન આત્માનું સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? એ બે પ્રશ્નનો ઉત્તર હવે આવશે વખત.
કથામાં પણ સમજ નથી આવી.